那个结果。
कार्य नियम पे
ఈ కార్యం ఉత్పత్తి కారణమీయం ఆశ్రయించాలి. అంటే నియమ్ ఎట్టిట్టు ఆత్మ, కృతాత్మ ఎట్టిట్టు భావతిక ఎట్టిట్టు ఆత్మ. నేను ఉదంలో లేస్తాను,
కీర్తనలు చేయించారు.
નામ રીતે મંદિરો બંધાવે અને બાર બાર મહિનાના ઉપવાસ કરે અને મહિના મહિનાના માસ પ્રમાણ કરે. આ બધું કઈ બેઠા એ સામાયિક ને પ્રતિક્રમણ પ્રત્યાખ્યા એવો શુભ ભાવ રાગ અનુપવાસ કર્યો જીવે. જે કરવા યોગ કાર્ય છે ન કર્યું અને ન કરવા યોગ કામ કરીને ચૂકી ગયું. કરવા યોગ કાર્ય તો પોતાના શુભાત્મા ને લક્ષમાં લઈને અનુભવ કરવો એ કર્તવ્ય છે. અહીંયા કહે છે કે દસ પ્રકારના પ્રાણમાં પાંચ ઇન્દ્રિય પ્રાણ મન પર વચન પર કાળ પર એ જીવની યોગ્યતા છે. ત્રણ પ્રકારની અંદર પૂરું નિમિત્ત છે. મન વચન ને કાયદો નિમિત્ત છે અને યોગ્યતા દ્વિતીય નૈમિત્તિક છે. એ નિમિત્ત તો ધ્યેયમાં જાય છે અને નૈમિત્તિક ધ્યેયમાં જાય છે. અને નૈમિત્તિક કે બિન સુધાર્થમાં અપાધિમાં આવે અને શ્વાસોશ્વાસને આવ્યું શ્વાસોશ્વાસને આવ્યું કર્મ એ તો નિમિત્ત માત્ર છે પણ જીવની યોગ્યતા એ નૈમિત્તિક છે. એ નૈમિત્તિક વ્યવહાર જીવ હે છે અને સ્વભાવ ભાવરૂપ જીવ ઉપાધિ છે. એટલે જીવ હે છે જીવથી જીવનું ભેદજ્ઞાન કરાવે. બે પ્રકારના જીવો છે. હા, એક નિશ્ચય જીવને એક વ્યવહાર જીવ. વ્યવહાર જીવ છે એટલે હે છે અને નિશ્ચય જીવને ઉપાધિ છે. નિશ્ચય જીવનું લક્ષણ શું કે જીવત્વ શક્તિથી જીવ જીવે છે અનાદિ અનંત. ચૈતન્ય પ્રાણથી જીવ જીવે એને પરમાત્મા જીવ કહે છે. દસ પ્રકારના પ્રાણથી જીવ જીવે એ ખરેખર જીવ નથી. જો દસ પ્રકારના પ્રાણ એ ખરેખર જીવનું રૂપ અને સ્વરૂપ હોય તો શ્રી પરમાત્મામાં દસ પ્રકારના પ્રાણનો અભાવ છે તો ત્યાં જીવ ન હોવો જોઈએ. પ્રકારના પ્રાણનો તો અભાવ થઈ જાય છે. શરીરનો અભાવ, મનનો, વાણીનો અભાવ, ઇન્દ્રિય જ્ઞાનનો પણ અભાવ વચ્ચે છે જે પરમાત્માને. તો જે નીકળી જાય છે, જેનો અભાવ થાય છે, જે અનિત્ય છે, જે સાપેક્ષ છે એ વ્યવહાર જીવ રહે છે. અને જીવમાં રહેલો છૂપો જીવ એ ઉપાધિ છે. આ પ્રગટ છે એ તો બે પ્રગટ પણ એ પ્રગટ પરિણામ જે છે ઇન્દ્રિય જ્ઞાનના એમાં અતિન્દ્રિય જ્ઞાન એ ભગવાન આત્મા એની મધ્યમાં રહેલો છે. પણ ઇન્દ્રિય જ્ઞાનના ઉદ્ધારના પ્રેમમાં પડેલો આત્મા એનાથી બિન અતિન્દ્રિય જ્ઞાનમય પરમાત્મા વિરાજમાન છે એ એને લક્ષમાં આવતું નથી. એ અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા ઉપાધિ છે અને ઇન્દ્રિય જ્ઞાન હે છે એટલે કે વ્યવહાર જીવ હે છે અને નિશ્ચય જીવ ઉપાધિ છે. એ પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો નિશ્ચય જીવને વ્યવહાર જીવ પ્રમાણ જ્ઞાનનું લીધે છે પણ પ્રમાણ પૂજ્ય નથી. એમ કે પ્રમાણમાં વ્યવહારની નિષેધ આવતો નથી. એ પ્રમાણમાં આવીને વ્યવહાર જીવ નિષેધ કરવાય છે અને એમાં રહેલો શુદ્ધાત્મા નિદાનંદ આત્મા જ્ઞાયક ભાવ જે ચેતના પ્રાણથી ચૈતન્યથી જીવી રહ્યો છે અનાદિ અનંત મળતો જ નથી તે શુદ્ધાત્મા ઉપાધિ છે. ગ્રાહ્ય છે, ઉપાધિ છે એટલે એમાં અહમ બુદ્ધિ કરવાયું છે, એનો આશ્રય કરવાયો છે, એનું લક્ષ કરવાયું છે. જીવાદિમાં ગયા વ્યવહાર જીવ રહે તેનો પછી જીવાદિ સાત તત્વોમાં પેલો જીવ શબ્દ છે એ વ્યવહાર જીવ રહે છે. એમાં છુપાયેલો નિશ્ચય જીવ ઉપાધિ છે. સોનું છે માટી એ નિષ્ક ખાણમાંથી નીકળે, ખાણમાંથી સોનું નીકળે અને પછી એને શુદ્ધ કરવામાં આવે. જે પાષાણમાં સુવર્ણ છે જે પાષાણ ફેંકવાયું નથી, પણ પાષાણ માંથી સોનું ગ્રાય છે અને માટી ત્યાગી છે, સોનું એમાં રહેલું છે, જીવમાં જીવ રહેલો છે, વ્યવહાર જીવથી નીચે જીવ બહાર નથી, તે વ્યવહાર જીવ જીવ નથી. વ્યવહાર જીવ એટલે ભ્રષ્ટાચારના પ્રાણ સ્થિતિ જીવે છે, પર્યાય પર્યાય જીવની પર્યાય અવસ્થા છે, એની અંદર ભગવાન આત્મા બિરાજમાન છે, જે ઉપાધિ છે એ શુદ્ધાત્મા લક્ષ કરવા યોગ્ય છે, ધ્યાનનું ધ્યેય છે, અને આ દસ પ્રકારના પ્રાણ સ્થિતિ જીવે છે એ એક છે, પાલન કરવું કરવું નથી, એ તો સ્વાંગ છે, એ સ્વભાવ છે આત્માનો, પછી બીજો શબ્દ છે અજીવ, જીવ અજીવ આત્રે મોક્ષ એવા 7 પ્રકારના તત્વો છે, એ 7 તત્વો પર્યાય છે, અને 7 તત્વોની મધ્યમાં રહેલો જીવ ઉપાધિ છે. ત્યારે જીવને શુદ્ધ આત્માનું ઋણું ધ્યાન થાય છે, ત્યારે આત્માનું થાય સંસાર નો, એટલે જીવ વ્યવહાર જીવ એ છે કહ્યું, હવે અજીવ તે એ છે, અજીવ એટલે જીવથી જુદા જે અજીવ તત્વો છે એ નથી, એ તો જ્ઞેયમાં જાય છે, અહીંયા તો હેરીને ઉપાધિ પરિણામ માત્ર એ છે, અને શુદ્ધ આત્મા એ ઉપાધિ છે, હેરીને ઉપાધિ દ્રવ્ય અને પર્યાય ગત્ય હોય, જે પ્રકૃત પદાર્થો છે ધ્યેય પણ નથી અને ઉપાધિ પણ નથી, એ તો વ્યવહાર જ્ઞેય છે. તો અહીંયા જે અજીવ શબ્દ છે, 7 તત્વ બીજો શબ્દ અજીવ આવે છે, એ અજીવને અહીંયા હે કેવો છે, એટલે આ જે પદાર્થો છે બહારના એ તો એના દ્રવ્યગુણને પર્યાયમાં પ્રવેશ નથી, એ કોમ્પ્યુટર કાંઈ એના દ્રવ્યમાં નથી, એના ગુણમાં નથી, ને એની પર્યાયમાં પણ કોમ્પ્યુટર ક્યાં છે, એમાં પાટલી જેના છે તમારી પર્યાયમાં, તો અહીં ગયું આવું થયું, એ તો વાં પીડ્યું તમે અહીંયા આવ્યા, તો કહે છે કે એ જે અજીવ તત્વ છે કોમ્પ્યુટર અથવા દેહાદી અને 6 દ્રવ્યો જે અજીવ છે એ અજીવ એ નથી, અજીવને જીવના પરિણામને અહીંયા અજીવ કહેવો છે. ધ્યાન લઈને સાંભળે તો કામ થાય છે. અજીવ એ છે, અજીવ એટલે દુકાન એ છે એમ નહીં, એ સારું દુકાન તો ઉપાધિ છે, અરે ભાઈ શું આ ઊંધું ભાઈ બધે દુકાન એ નથી, હા પૈસો એ નથી, હા પૈસો ઉપાધિ છો, અરે ભાઈ ક્યાંની વાત, અરે એ તો જ્ઞેયમાં જાય છે, પ્રકટમાં જાય છે, એ પણ નથી ઉપાધિ પણ નથી, ખરેખર જાણવાનો વિષય પણ નથી, જ્ઞેય પણ ખરેખર નથી. અહીંયા તો જે 7 તત્વ કહ્યા એ પરિણામને 7 તત્વ કહેવા છે, જીવના પરિણામ, તો અજીવ પણ એ જીવનું પરિણામ છે, અજીવ તો નૈમિત છે અને અજીવ નો વિકલ્પ તે નૈમિત છે, એ નૈમિત વિકલ્પ એ છે, અજીવ એ નથી, દ્રવ્ય અજીવ નથી, ભાવ અજીવ હે છે, અજીવ સંબંધેનો જે વિકલ્પ ઉઠે છે એમાં અજીવ નિમિત્ત છે, આ અજીવ છે ચંદ્રિય, એ તો નિમિત્ત માત્ર છે. એના લક્ષ્ય અજીવ સંબંધેનો જે વિકલ્પ ઉઠો એવો જે વિકલ્પ એ નૈમિત અશુદ્ધ પર્યાય છે તે હે છે, અજીવ હોય છે. એ અજીવ જીવના પરિણામનું નામ અજીવ છે અને પરિણામનું નિમિત્ત અજીવ જુદું છે. એ ભીમ પ્રકટ છે તે હે નથી, પણ એના લક્ષ્ય થતો વિકલ્પ અજીવ સંબંધેનો વિકલ્પ એ અજીવ છે એ હે થતો છે. બે બોલ થયા, ચાર તત્વો એમાં જીવ અને અજીવ બેની વ્યાખ્યા થઈ. હવે આશ્રવની વ્યાખ્યા આવે છે. આશ્રવ એટલે પુણ્ય અને પાપના જે પરિણામ મલિન પરિણામ છે જેના નિમિત્તે કર્મનું આવાગમન થાય છે એને પરમાત્મા આશ્રવ કર્મ કહે છે. આગંતુક ભાવ નવો ભાવ એ પુણ્યને પાપના જે પરિણામ થાય છે પહેલ લક્ષે તે હે છે. સાથે તત્વો હે છે એમાં જીવના પરિણામ છે, અજીવ સંબંધેનો વિકલ્પ તો એ અજીવ હે છે, અને પુણ્ય પાપના જે પરિણામ પ્રગટ થાય છે આ પ્રભુ મલિન ભાવ જે હે છે એ શા માટે એ આત્માના પરિણામ નથી માટે એ છે. કેમ કે એમાં આત્મા જણાતો નથી માટે એ છે. અરે આગળ વધીને જેમાં જણાય છે એ પણ એ આવશે, પણ પેલા તો એ કરે પછી તો સંભવ જરા જેમાં આત્મા જણાય પણ એ છે. જરા સુખું વાત છે હમણાં કે આશ્રમ તત્વ પુનને પાપ કસાયની તીવ્રતા કસાયની મૂર્તા વેપાર રોજગારનું પરિણામ એ પાપના પરિણામ છે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ જે પુણ્ય તત્વ છે એ પુણ્યને પાપ તત્વ કઈ હે છે, હે છે એને ઉપેક્ષા કરવાનું છે, એમાં અહમ બુદ્ધિ કરવા યોગ્ય નથી. કેમ કે મલિન ભાવ વિભાવ ભાવ છે એ આકૃતાને ઉપજાવનારા છે. એ જળ અને અચેતન છે, દયાદાન કરુણા કોમળતાના પરિણામ એ જળ અને અચેતન છે. કેમ કે એમાં ચેતનની જાગૃતિના અંશમાં અભાવ છે. માટે કુંડને પાપ તત્વ એટલે બે મળીને આશ્રવ તત્વ, એ આશ્રવ તત્વ મલિન ભાવ છે, ઘરમાંથી છે માટે તે હે છે, એ દુઃખદાયક ભાવ છે માટે હે છે. સાત પર્યાયમાં એક જીવ આવ્યો, એક અજીવ આવ્યો, બીજો ત્રીજો નંબર આશ્રમ આવ્યો. હવે આશ્રમના અભાવપૂર્વક જે સંવર થાય છે એ સંવરના પરિણામ પણ હે છે. શા માટે હે છે એનું કારણ આપો. કેમ કે સંવરના પરિણામ તો કર્મના પરિણામ છે. સંવરના પરિણામ તો ધર્મના પરિણામ છે, એને એ શા માટે કહ્યું કે સંવરના પરિણામ પણ કર્મના અભાવની અપેક્ષાથી ઉત્પન્ન થતા હોવાથી એ કર્મ સાપેક્ષ ભાવ હોવાથી એ છે, અને કર્મ નિરપેક્ષ ભગવાન આત્માને છે, અને કર્મ સાપેક્ષ પરિણામ એવા પરિણામથી પણ નિરપેક્ષ શુદ્ધાત્માને છે. આ ભેદ જ્ઞાનની વાત ચાલે છે. દ્રવ્ય સામાન્ય ઉપાધિ છે અને પર્યાય નાશમાન છે માટે ધ્યેય છે, એ કળક માટે છે. સંવરના પરિણામ ધર્મના પરિણામ નિશ્ચય મોક્ષ માર્ગના પરિણામ એ છે ઉપાધિ. એમાં આત્મબુદ્ધિ કરવાયું નથી, પણ આત્માને જેના પછી જાણવાયું છે એમ કે સંવર્ણના પરિણામ પણ સાદી શાંત છે, અનિત્ય છે માટે એ છે, અને ભગવાન આત્મા અનાદિ અનંત છે માટે ઉપાધિ છે. અને સંવર્ણના જીવનું લક્ષણ નથી માટે એ છે. જીવનું લક્ષણ તો પરમ પારણામી ભાવ એ જીવનું લક્ષણ છે, એ લક્ષણ સંવર્ણમાં દેખાતું નથી. એ ઉત્સવ લક્ષણ એમાં છે. કાંક શોક તમને કાંક શાયક લક્ષણ છે, ચોથા અવસ્થા અને સમય પ્રસુ થાય શાયક. તો એ જે સંવર્ણ છે એમાં શાયક ભાવ રહેલો છે અથવા ઉત્સવ રહેલું છે, પણ પારણામી ભાવ એમાં નથી. જીવનો લક્ષણ એમાં અભાવ છે માટે જીવ નથી માટે એ છે. થોડો ધ્યાન કરે તો
આ
ભાષા શુદ્ધ ભાવ અધિકાર પ્રાણ છે એક સંક્ષેપ રૂચિ વાળા માટે એક ગાથાપદ છે, વિસ્તાર રૂચિ વાળા માટે પછી 39, 40, 41, 42 બધી ગાથામાં આનો જ વિસ્તાર છે. આ 38 ગાથાનો જ વિસ્તાર છે બધો, પણ જેટલી ગાથાઓ છે એનો સાર એકાર્થિક ગાથામાં મળે છે. એ સંવરના પરિણામ કર્મકૃત છે, જીવકૃત નથી. જોવામાં છે દીવાની બાહ્ય તત્વે છે, સામે શાસ્ત્ર છે કે નહીં, દીવાની બાહ્ય તત્વ એ છે શબ્દભાઈ. પછી આગળ કર્મ ઉપાધિ જનિત ગુણ પર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્મા ઉપાધિ છે. આ ચારે ભાવ કર્મથી જન્મેલા છે, ઔદૈક ભાવ, ઔક્ષમિક ભાવ, સૂક્ષ્મ ભાવ, ક્ષાયી ભાવ. એ ચાર પ્રકારના પરિણામના નામ છે. એ ચાર ભાવ એ પરિણામના વિશેષણ છે. એ કર્મની ઉપાધિથી જન્મેલા ભાવ છે. આત્માથી એનો જન્મ થતો નથી, મોક્ષનો જન્મ આત્માથી થતો નથી. આત્મા એનો કરતા નથી. થાય છે ત્યારે જાણે છે કે મોક્ષ થયો. જ્ઞાનનો ધર્મ કરવાનો નથી, જ્ઞાનનો ધર્મ જાણવાનો. આત્મા છે ને, આત્મા છે ને, અંદરમાંથી વાત પોતાની આવે એટલે અંદરમાંથી એને અર્થ આવે. આત્માનો સ્વભાવ જાણવાનો છે, કરવાનો નથી. જાણનાર છે આત્મા, કરનાર નથી. એ જાણનારો આત્મા જાણનારના જાણીને એમ કહે છે કે સંવરાય છે. આત્માને જાણ્યા પછી સંવરાય છે એમ કહે છે. આત્માને જાણ્યા વિના સંવર એ છે, જ્ઞાનમાં ના આવે. આત્મા ઉપાદે આવે ત્યારે બીજી ચીજ એ ભાગે. જયારે શુદ્ધાત્મા ઉપાદે ભાસે ત્યારે પરિણામ હે ભાસે. જ્યાં સુધી શુદ્ધાત્મા ઉપાદે ના આવે ત્યાં સુધી પરિણામ હે ન ભાસે, અને ત્યાં સુધી પરિણામમાં હે બુદ્ધિ ના આવે ત્યાં સુધી શુદ્ધાત્મા ઉપાદે થઈ શકે નહીં. સંવરના પરિણામ કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા છે. દર્શકોના અભાવની અપેક્ષા રાખે છે. ઉપસમ થઈને સૂક્ષ્મ દર્શકોનો થાય છે ત્યારે પર્યાય થાય છે. પર્યાય તો થવા એમ થાય છે, પણ એનો કરનાર નિમિત્ત કરતા કોણ છે કે કર્મ છે. ઉપાદાન કરતા સંવરનો નથી ને નિમિત્ત કરતા પણ ભગવાન આત્મા નથી. નીકળેલી જીવે ધ્વની આચાર્ય ભગવાન ત્યાં ભરાયા હતા. 8 દિવસ રહ્યા હતા. ચક્રવર્તી એ હારતા નાખ્યો. 8 દિવસ સાંભળ્યું, એમાં આ ગાથા સાંભળી ત્યાંથી આવીને કાલ પણ એક શુદ્ધાત્મા ઉપાધિ છે, ગ્રહણ કરવા ચિંતાય છે. જ્યાં શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ પડી અને અનુભવ થયો ત્યારે પરિણામનું જ્ઞાન થયું. પણ પરિણામનું જ્ઞાન થયું એ નિષેધરૂપ જ્ઞાન થયું ત્યારે તેનો જાણનાર કહેવાય. ઉપાદે રૂપે જાણે તો જાણનાર ન રહે. એમ કે કર્મ સાપેક્ષ ભાવ છે, અનિત્ય છે, નાશવાન છે પરિણામ. ભગવાન આત્મા અવિનાશી છે. અવિનાશી થતો તે ઉપાદે છે, નાશવાન પરિણામ ઉપાદે નથી. આત્માને જાણ્યા પછી જાણવાયું છે, આત્માને જાણ્યા પછી જાણવાયું છે. આત્માને જાણવાનું ભૂલી ગયો અને પરિણામને જાણે છે અને પરિણામમાં આત્મબુદ્ધિ ઉપાધિ બુદ્ધિ છે. આવી રહેલી પરિણામ જાણે છે તો એમાં ઉપાદેય બુદ્ધિ કેમ નથી કે એમાં નિષેધ વર્તે છે? વ્યવહાર નહીં જાણેલો બ્રિજમાન કહેવે છે કે જેમાં નિષેધ બુદ્ધિ વર્તે તેને જાણેલો કહેવાય. ઉપાદેય બુદ્ધિ હોય તો જાણેલો રહેતો નથી. બરાબર છે. પરિણામ જણાય છે એની ઉપેક્ષા વર્તે છે અને સ્વભાવ જણાય છે એની અપેક્ષા વર્તે છે. આવ 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 નહીં આવ આવ વિકલ્પ નહીં. એવું જ્ઞાન પ્રગટ થાય છે, એવું જ્ઞાન નિરંતર વર્તે છે. એટલે ભેદ જ્ઞાનના વિકલ્પની જરૂર, ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે. બે જણાય છે પણ બે માં એ ઉપાધિ છે ને એ કહે છે, એવું જ જ્ઞાન સહજ આત્માને આશ્રય પ્રગટ થશે. એ સંવર તત્વ રહે છે, પછી સંવરપૂર્વક નિર્જરા થાય છે. સંવર એટલે શું? કે શુદ્ધાત્માની ઉપલબ્ધિ પ્રાપ્તિ એને પરમાત્મા સમર્થ કરે એ વિતરાગ ભાવ છે. અને વિતરાગતાની વૃદ્ધિ થાય તેને પરમાત્મા નિર્જરા કહે. શુદ્ધિને સમર કહેવાય અને શુદ્ધિની વૃદ્ધિને નિર્જરા કહેવાય. એ વિતરાગ ભાવ છે. એ વિતરાગ ભાવ નિર્જરા તત્વ એ છે. આનંદની પ્રગટતા તે સમર છે અને અતિન્દ્રિય આનંદની વૃદ્ધિ તે નિર્જરા છે. તે એ છે. આપણે સમજવું તો પડશે ને આમાં નિર્જરા તત્વ એ કહ્યું છે કે નહીં? સુરેન્દ્રભાઈ નિર્જરા તત્વ છે કે નહીં? છે. પણ ઉપાધિ છે કે એ છે? બસ એટલો એજન્ડા ઉપર એ ચાલે કે એ છે. એમાં આત્મુક્તિ કરવાયો નથી, આશ્રયભૂત તત્વ નથી. કેમ કે નિર્જરા પણ કર્મ પ્રભાવ છે. કર્મની ઉપાધિથી જન્મેલો ભલે કર્મની અપેક્ષા અભાવની હો ભલે નિર્જરા નો જનક આત્મા નથી. નિર્જરાનો જનક આત્મા લાગે છે અને આત્મા ઉપાધિ થતો નથી. કેમ કે પર્યાય તો કરતા દેખાય છે, અવકર્તા દ્રષ્ટિમાં આવતો નથી. આ તો શ્રીમંત ભગવાન પાસેથી આવીને આ શાસ્ત્રો લીધા. દર્શન સાર નામ છે સાધુ છે, એમાં આચાર્ય ભગવાન પરમાત્મા હે ઉપદાચાર્ય, જો આપ માર્ગજી ક્ષેત્રમાં જઈને આવીને ત્યાંથી આ સમીચારા શાસ્ત્ર ન લખાવો તો અમારા જેવા મુનિઓનો શું થા? અમારા જેવા મુનિઓને ભાવ લઈ સર પ્રશંસા કરે છે. કેટલો માલ મળ્યો છે એમાં? આ તો હીરાના વેપારી ભેગા થાય હીરાની પ્રશંસા કરે. અરે ચેતન હીરાની પ્રશંસા કરવા યોગ્ય હે? આપણે તો એનું નામ લઈએ, બીજાનું નામ લઈએ તો ખોટું લાગી જાય. આ ચૈતન્ય હીરો પ્રશંસા કરવાનો છે. એમાં અનંત ગુણો છે, એના પાસા છે, એના પાસા છે. ને જ્ઞાન દર્શન જ્યોતિ એની ચમક ચંદ્રમાં આ રાગદ્વેષમાં છે નહીં. રાગદ્વેષનો અંધકાર એક બાય થતું છે. એવો ચૈતન્ય ચિત્ત ચમત્કાર પરમાત્મા અંદરમાં વિરાજમાન છે. અરે પરમેશ્વરને ભૂલી ગયો છો એને યાદ કર. તું પરમેશ્વરને ની પરમાત્માને ભૂલી ગયો છો. જૈન કુળમાં આવ્યો પરમેશ્વરને યાદ કર્યા પણ ની પરમાત્માને ભૂલીને યાદ કરી. પંચ પરમેશ્વર નમો યંતાન નમો સિદ્ધાન નમો આયાન નમો ઉપજ્ઞાન નમો વે નમસ્તાન. એ પંચ પરમેશ્વરના લક્ષ્ય દુભરા થાય છે, આ એ પંચ થાય છે, દુઃખ થાય છે. ભાવ હોય ન હોય એમ નથી, પણ એનાથી ભિન્ન આ નિજ પરમાત્માને તું ભૂલી ગયો છો. નિજ પરમાત્માને યાદ કર. ચાર ગતિના દુઃખનું કારણ નિજ પરમાત્માને ભૂલી જવું તે છે, અને મોક્ષનું કારણ નિજ પરમાત્માનું સ્મરણ કરી ધ્યાન કરી એ છે. દુઃખ કા કારણ તુજે તેરા અજ્ઞાન હૈ, દુઃખ કા કારણ તુજે તેરા અજ્ઞાન, તુજે તેરા અજ્ઞાન. અજ્ઞાન એટલે નિજ પરમાત્માને ભૂલી જવું, એનું નામ અજ્ઞાન. કે સંસ્કૃત નથી આવતું માટે અજ્ઞાન, એવી જીની નથી આવતું માટે અજ્ઞાન. ના ના, એ જ્ઞાનની વ્યાખ્યા નથી. અજ્ઞાન એને કહેવાય કે જે જ્ઞાન જેનું છે એને તો જાણે નહીં, અને જે જ્ઞાન જેનું નથી એને જાણવા રોકાય, તેને અજ્ઞાન કહેવામાં આવે છે. શાસ્ત્રનું જ્ઞાન પણ અજ્ઞાન છે, આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. શુદ્ધિની વૃદ્ધિ એ પણ કર્મ સાથે કર્મપ્રદ ભાવ હોવાથી એ છે. અનિત્ય નાશમાં છે નિર્જરા, મુક્ત થાય ત્યારે સંપ નિર્જરા ના પરિણામ રહેતા નથી, ના થઈ જાય. પછી બંધ જે રાગમાં ને પરમા ને પર્યાય દ્રષ્ટિમાં અટકરૂપ એને ભાવબંધ કરે છે, તે હે છે દુઃખદાયક ભાવ છે. વિજ્ઞાનના પરિણામે ભાવબંધ છે. પછી આવ્યો મોક્ષ. મોક્ષ એ છે કોણ કહે કે જેનો મોક્ષ થવાનો છે એ કહે, અવશ્ય મોક્ષ થવાનો છે એ જ મોક્ષ નહીં કહે છે. ત્યારે એનો મોક્ષ છે કઈ નાના મોટે મોટી વાત તો નથી નથી ના, આ વાત સમજવા જેવી છે. એ સિવાય પર્યાય દ્રષ્ટિ નહીં છૂટે. મોક્ષ નો લોભ રહેશે એને આત્માના દર્શન નહીં થાય. એ પર્યાય નું ભજન તું કરી ગયો છો. પર્યાય તો થવા કાળે થાય છે, જે નથી એનું ભજન કર અને છે એને ભૂલી ગયો. મોક્ષ સ્વરૂપ ભગવાન આત્મા વર્તમાન છે, એનો તો સ્મરણ કરતો નથી, અને અત્યારે મોક્ષ પર્યાય વિદ્યમાન નથી એની તું ભાવના ભાવી ગયો છો. જે નથી એની ભાવના ભાવ અને છે એની ભાવના ભાવતો નથી, એ તુજે તેરા અજ્ઞાન ને સુખના કારણ છે. મોક્ષ ની પર્યાય નો મોક્ષ થાય છે, અને દ્રવ્ય સ્વભાવ તો મુક્ત પ્રણયકાર મોક્ષ સ્વરૂપી છે. જેને શુદ્ધ આત્માનું રસ થયું એને મોક્ષની પર્યાય આવવાની તો છે, પણ મોક્ષની પર્યાય કેને આવે કે જે મોક્ષની પર્યાયને હે તત્વપણે જાણે તેને મોક્ષ આવે આવે ને. હવે મોક્ષની પર્યાય એ કોણ જાણે કે શુદ્ધ આત્મા ઉપાધિ જાણે છે. એકદમ સુસુવા છે. આ ચાર તત્વનું શ્રદ્ધાંત એ સભ્ય તત્વ નથી. સાત તત્વનું શ્રદ્ધાંત વિખ્યાત છે. શાસ્ત્રમાં છે એ સાત તત્વનું શ્રદ્ધાંત છે. ભાઈ ભૂલો તું, શ્રદ્ધાની પર્યાય સાત તત્વમાં એકાગ્ર થતી નથી. શ્રદ્ધાની પર્યાયનો વિષય સાત તત્વ નથી. શ્રદ્ધાની પર્યાયનો વિષય એક શુદ્ધાત્મા છે કે જે શુદ્ધાત્મામાં શ્રદ્ધાલી થાય છે. સાત તત્વમાં શ્રદ્ધાની પર્યાય નહીં થઈ શકે નહીં. પરટની પર્યાયમાં શ્રદ્ધાલી નથી. શ્રદ્ધાની પર્યાયનો વિષય શ્રદ્ધે એવો એક શુદ્ધાત્મા છે. એ શ્રદ્ધાની પર્યાય દર્શનનું થયું અને આત્મામાં લીન થાય તેને સમય પ્રશ્ન કહેવાય. શ્રદ્ધાનો વિષય શુદ્ધાત્મા છે. શ્રદ્ધાનો વિષય સાત તત્વના ભેદો શ્રદ્ધાનો વિષય નથી. એ આત્માનો અનુભવ થયા પછી સાત તત્વના શ્રદ્ધાને એવા કહેવામાં આવે છે. એની પહેલાની જાત છે. શું કહ્યું? બધેનો વિકલ્પ આવે છે અને વ્યવહાર કેવા આવે છે. પણ શુદ્ધાત્માનો સિદ્ધાંતને છોડી અને ધાર્તત્વના સિદ્ધાંતને સમેત માને તો વિખ્યાત છે. કેમ કે ધાર્તત્વ હે છે, હે ને ઉપાધિ મહિના એ સમ્યક દર્શનને પર્યાયનું કારણ નથી. એકનું કારણ સાત ન હોય, એકનું કારણ એક જ હોય.
પચાસ પ્રેમ નો ટાઈમ લાગ્યો છે.